શ્રીમદ ભાગવત કથા લાડોલ ગામ ભાગ 3
એક બનેલી તમને વાત કરું. રાતના 12 વાગ્યા હતા. બહુ મોટો શેઠ, કરોડો અબજોપતિ શેઠ, સજ્જન માણા, ડાયો માણા, રાતના 12 વાગે પથારીમાં હૂતો તો ખરો, 10 વાગ્યાનો હૂતેલો આમથી આમ આલોટે, પણ ઊંઘ ન આવે. આ ઊંઘ જ ન આવે ને, એટલે એ 12 વાગે પથારીમાંથી ઊભો થઈને અગાસીમાં 2-3 આટા માર્યા. પાછો આવીને હૂતો, ઊંઘ ન આવી. અને તમને બધાને અનુભવ હશે કે જ્યારે રાતે ઊંઘ ન આવે ને ત્યારે રાત લાંબી બહુ લાગે. આ એવો કંટાળો આવે, એવો કંટાળો. એસી ચાલુ હોય, બધું જ હોય, રસોડામાં જઈને ચા બનાવી, ચા પીધી, પાછો હૂતો, તોય ઊંઘ ન આવી. અગાસીમાં જઈને એકાદી સિગરેટ પીધી, તોય ઊંઘ ન આવી. થાકી ગયો. 2 વાગ્યા પછી પોતાની ગેરેજની અંદર 1 કરોડ રૂપિયાની ગાડી કાઢી પાડી, હેન્દુક લાવ્યો, બજારમાં સિટીમાં એક આંટો મારી આવું, ખવાર પડી જાય આમ થોડુંક, પાછા 100-200 કિલોમીટર આમ જ્યાં જવું હોય તો જઈ આવું. રાતના રસ્તા ખુલ્લા હતા, શહેર હતું, ફોનની સ્પીડમાં ગાડી જવા દેતો. એમાં એક દૂર એક આવું ભગવાનનું મંદિર જોયું. એને એમ કીધું, લાવ મંદિરમાં જાઓ, ઘડી બેહું ભગવાન સામે. ભગવાનના દરવાજા તો બંધ હશે પણ મંદિર ખુલ્લું હતું, ઓપન હોય ને થાંભલાવાળું મંદિર, એટલે આખું ખુલ્લું. ભગવાનના મંદિરે ઘડી બેહી અને પછી પાછો જાય, શાંતિ થાય. 15-20 કરોડ નો બંગલો હતો, મોટો જબર, બેડરૂમ હતો, હારા મારું એસી હતું, ત્યાં શાંતિ નહોતી. મંદિરના પગથિયા જ્યાં છેડ્યું, એક ગરીબ માણા સામો બેઠો હતો. રાતના 2:30 વાગે એવો એની બાજુમાં જઈને આ શેઠ બેસી ગયા. પણ ઓલા ગરીબની આંખમાં આહુડા હતા, ભગવાનને પ્રાર્થના કરતો હતો. શેઠે આમ જોયું, ભાઈ કેમ રાતના 2:30 વાગે? એટલે ગરીબ માણસે કીધું, પ્રભુ સાહેબ બહુ મુશ્કેલીમાં છું, બહુ દુઃખી, પણ શું થયું? 2 દિવસથી મારી ઘરવાળી હોસ્પિટલમાં છે, નાનો દીકરો ને દીકરી, ડોક્ટરે એવું કહ્યું છે કે કાલે જો ઓપરેશન કરવામાં નહીં આવે તો તમારા બૈરા, તમારી ઘરવાળી મરી જાય. મને ચિંતા મારા નાના દીકરીની, દીકરાની છે, પૈસા છે ને, અને ડોક્ટર પૈસા વગર ઓપરેશન કરવાની ના પાડે છે, એટલે ભગવાન પાસે આવીને બેઠો છું. શેઠે વાહામાં હાથ થાબડ્યો. સજ્જન હતો, પૈસા વાળો હતો, ખીસામાં રૂપિયા પડ્યા હતા. તરત રૂપિયાનું બંડલ ગાડીને ઓલા ગરીબના હાથમાં આપીને કીધું, જા ભાઈ તારી ઘરવાળીનું ઓપરેશન કરાવ, મૂંઝાતો નહીં, પણ જરૂર પડે તો મારા ઘરે આવી જાજે, ઓફિસે આવી જજે. ઓલા એ ભગવાનને થેન્ક યુ કીધું અને શેઠને થેન્ક યુ કીધું. હાલ તો જ્યાં થવા જાય ત્યાં શેઠે પોતાના ખિસ્સામાંથી એડ્રેસ એટલે વિઝિટિંગ કાર્ડ કાઢીને કીધું, લેજો આ કાર્ડ રાખ, જરૂર પડે તો ફોન કરજે અને મારા ઘરે હાલ્યો આવજે, હું આપીશ. ત્યારે ઓલું વિઝિટિંગ કાર્ડ પેલો ગરીબ માણા પાછું આપે છે. શેઠ, એડ્રેસ તો મારી પાસે છે. શેઠને આશ્ચર્ય થયું, એડ્રેસ છે તારી પાસે? તો કે હા સર, એડ્રેસ છે. કોનું એડ્રેસ છે? ત્યારે ઓલે જે જવાબ આપ્યો ને, એ આપણા અંતરના પડદા ખોલી દે એવો જવાબ હતો. તારી આગળ એડ્રેસ છે? તો કે હા છે. તો કે કોનું? તો કે સાહેબ, રાતના 2:30 વાગે તમને જેને અહીંયા મોકલ્યા ને એનું એડ્રેસ મારી પાસે છે. રાતના 2:30 વાગે તમે અહીંયા ક્યાંથી આવો? એટલે મારે આ કાગળની જરૂર નથી, આનું એડ્રેસ મારી પાસે. એટલે જેની પાસે ભગવાનના એડ્રેસ છે અને જેના એડ્રેસ ભગવાન પાસે છે ને, એને દુનિયા પાસે હાથ લાંબા નથી કરવા પડતા, એને તો ઓટોમેટિક ઠાકોરજી આપી દે છે. ગુજરાતના મોટા મોટા મંદિરો, મોટી મોટી સંસ્થાન, મોટા મોટા ધનપતિને પૂછાવો એક મહિનાનો યજ્ઞ કરવો હોય કે નાની માના ખેલ છે? એ તો આ બે બાપ દીકરા ને માતાનો આશરો છે ને, એટલે માતા ખોળો ભાથરીને બેહી ગઈ. જા કેટલા ભૂદેવો, અખંડ મંત્ર વેદના મંત્રોથી આ અગ્નિ નારાયણ ની અંદર ઘી હોમવાનું, જવતલ હોમવાના, એ બ્રાહ્મણોની દક્ષિણા, એનું ભોજન. તમે ખાલી વિચાર કરજો, આપણા ઘરે પાંચ માણા કે 25 મહેમાન જો અચાનક આવી ગયા હોય ને તો ઉપાધિ નો પાર થઈ જાય જાય ઘરવાળા. એક ભાઈ ઓફિસ થી ફોન કર્યો, બે ત્રણ મિત્રો આવ્યા છે, રસોઈ બનાવી રાખજે મોબાઈલ થી. એટલે તરત સામેથી જવાબ આવ્યો કે એ સુવિધા આપકે મોબાઈલ મેં ઉપલબ્ધ નહીં હૈ. એ સુવિધા ઉપલબ્ધ નહીં, એટલે હોટલમાં લઈ જાઓ, હોટલમાં. આ ધન્યવાદ નથી આ છોકરાઓ. હે, માનું નામ જ હરસિદ્ધિ છે. હે, દરેક મનોરોથોને સિદ્ધ કરે એ માના ખોળે બેઠા. બહુ મોટું કામ છે. અને યજ્ઞથી ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય, બહુ રાજી થાય. એટલે ભરોસો ભગવાનનો રાખવાનો, ભક્તિ ભગવાનની રાખવાની, શ્રદ્ધા ભગવાનમાં, વિશ્વાસ પણ ભગવાનમાં રાખવાનો. એ ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તેને આપણને ગોતતા ગોતતા મોકલી દેશે. આપણને એમ થાય કે ફલાણાએ મને મદદ કરી, ફલાણાએ મદદ કરી. દુનિયામાં માણા કોઈ દાડો માણાને મદદ નથી કરતો. ભગવાન એમાં પ્રેરણા કરીને એને ત્યાં મોકલી દે, જા અને જરૂર છે તારી. હા, એ આપણને પ્રેરણા કરે છે. અને બહુ મોટા માણા કામ લાગે એવું નથી હોતું. મોટા માણા નહીં, મોટા દિલના માણા કામ લાગે છે. જેના પાસે દિલ મોટા છે એ કામ લાગે. વસુદેવજીને ત્યાં જયારે કાનો જન્મ, ગઈ આવતીકાલે વાત આવશે, કવિ કાગે લખ્યું, મોટી મોટી મેળીઓ વાળાએ ના પાડી, અમે નહીં હાચવી. અને એ વખતે એક ગામડાનો નેહડો આહિર, જ્યાં મકાનનું ઠેકાણું હરખું નહોતું, એણે કીધું કે આવતા રહો, અમે હાચવશું. જગતમાં હિસાબ અલગ હોય છે. એટલે મારે એક બહુ મસ્ત કોઈ કવિએ કીધું, તું નાનો ને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તું નાનો અને હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, આ નાનો અને આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, આ નાનો અને આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. તરસ લાગી હોય દરિયામાં જ પાણી પીવાય, લોટાનું પીવાય. તરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો, અને મન જેનું મોટું એ મોટો, અને મન જેનું નાનું એ નાનો, આ મોટો ને આ નાનો એ તો મૂર્ખ કરતા ગોટો. ભાગવત આપણને આ શીખવાડે છે, મનથી મોટા બનો, કાંઈક આપતા શીખો. ભગવાને આપ્યું છે ને આપણને, તો આપણે આપીએ. પ્રસાદ છે આ, અને પ્રસાદ એકલા ખવાય નહીં, વહેંચીને ખવાય. આપણે શું એવું કરી નાખ્યું છે કે આપણને ભગવાને સરસ મકાન આપ્યું, સરસ બે ત્રણ ટાઈમ ખાવાનું, આપણે શું એનો કાંઈ ઉપકાર કરી લીધો? બે હાથ ને બે પગ ને બે આંખો ને બુદ્ધિ તો જે પ્લેટફોર્મ ઉપર ભીખ માગે એની પાસે હોય છે. આપણી ઉપર અકારણ પરમાત્માની કૃપા છે, એટલે સાંજે ને હવારે આપણને ખાવા સારું મળે, પહેરવાના કપડાં મળે, રહેવાનું મકાન છે. આપણા ખીજામાં થોડું છે તો ક્યારેક આમ કરીને આપતા શીખવું. અને આમ કરીને જો આપતા શીખશો તો કોઈ દાડો ભગવાન તમને આમ નહીં કરવા દે. આમ અને મંદિરે જાવું તો માગવા નહીં. ભગવાન એક દાડો જોરદાર મેણું માર્યું માણાને, એવું મેણું માર્યું કે એ તું રોજ માગવા આવે છો મારી પાસે, રોજ માગવા આવે દોસ્ત, ક્યારેક તો મળવા આવે. હે, કેટલું મસ્ત વાક્ય, રોજ માગવા આવે, ક્યારેક તો મળવા આવે. અને બાપા તું મળવા તો આવે, તને માગવાનું નહીં રહેવા દઉં ભાઈ, માગવું નહીં પડે તને, મળવા તો આવે. ભગવાન બહુ દયાળુ, આપણે ભાગ્યશાળી છીએ. ભાગવત જેવું શાસ્ત્ર, રામાયણ જેવું શાસ્ત્ર આપણને મળ્યું છે, ગીતા જેવું શાસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી, સ્વામિનારાયણ ભગવાને વચનામૃત આપ્યું. આપણા જીવન બદલાય, આપણા વિચાર બદલાય, આપણા વર્તન બદલાય, આપણી પ્રાર્થનાઓ બદલાય. આપણે ઘણી વખત એવું કોકના માટે કહેતા હોય, આ બહુ નડે છે ભગવાને, એનું કંઈક કરી નાખો ને, આપણી પ્રાર્થનાઓ બદલાય. હું તમને ગેરંટી આપીને અમુક વાત કરું છું કે તમે રોજ ભગવાન પાસે, તમને જેને અરે વધારે વધારે ઈર્ષ્યાને વેર હોય એના ભલાની પ્રાર્થના કરો. ભગવાનને કહો ભગવાન એને ખૂબ સુખી કરજો, એવું કયો જોવો ચમત્કાર કેવો થાય, કેવો ચમત્કાર થાય. કોકની માટે સુખ તો માગી જુઓ. જેને આપણને બહુ કંદડ્યા હોય, બહુ હેરાન કર્યા હોય, એની માટે સારું વિચારી તો જુઓ, એનું પરિણામ કેટલું મસ્ત આવે છે. આ દુનિયાનો નિયમ છે, કોઈ દાડો ગારે કરીને ગારો નથી ધોવાતો ભાઈ, એ તો ચોખ્ખું પાણી જ જોઈએ. જેવા છે એવા થઈ જાઓ તો નો મેળ પડે. તમારા વિચારો ને તમારી સાધનાઓ ને તમારા સાધન શુદ્ધ હોવા જોઈએ. સોએ સો ટકા સમાજ અને વ્યક્તિ બદલાય છે. ભગવાનને પ્રાર્થના પણ એવી કરો. એક સરસ મજાની ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેયને ભેગી કરીને પ્રાર્થના એ કોઈ શેરના રૂપમાં બને, બહુ મસ્ત છે. અને તમે બધા ભણેલા છો, કારણ કે આ આ બાજુનો પ્રદેશ તો બધો ડાહ્યો બહુ કહેવાય. મહેસાણા બાજુ કહેવાય નહીં, અહીંયા મરચા બહુ થાય ને તમારે, એટલે તીખા માણસો હોય પણ મસ્ત હોય. કારણ કે આ ઉત્તર ગુજરાત ખરું ને, એની ભાષા આમ એવી સરસ મીઠી હોય, સહી હેડ હોય એવું હોય ને કઈ, હું મને તો આવડતી નહીં, મને થોડુંક શીખવાડજો કાલે. બહુ મસ્ત, બહુ ધ્યાનથી સાંભળજો. એક જ શેર છે, જબ કાળ નિયર આયે તો ડિયર બધા દૂર થઈ જાય, જબ કાળ નિયર આયે તો ડિયર બધા દૂર થઈ જાય. જ્યારે કાળ નજીક આવે, નિયર એટલે નજીક, નજીક આવે એટલે ડિયર એટલે જેટલા વાલા વાલા હોય ને, ડિયર ને ડાર્લિંગ ને બધું નથી કહેતા, એ બધા આઘા છે તારે. આ જબ કાળ નિયર આવે તો ડિયર બધા દૂર થઈ જાય, ફાધર મધર બ્રધર બધા હિયર રહી જાય, ફાધર મધર બ્રધર બધા હિયર રહી જાય. માટે કહે છે ઘનશ્યામ કરી લે ગોડ પ્રેયર, માટે કહે છે ઘનશ્યામ કે કરી લે ગોડ પ્રેયર તો તારા પાપ બધા ફાયર થઈ જાય, તારા બધા પાપ બળીને ખાક થઈ જાય. તું ભગવાનની પ્રાર્થના તો કરે. આ ભાગવત છે ભક્તિનો ગ્રંથ છે, ભાગવત છે આંસુઓનો ગ્રંથ છે, ભાગવત છે પ્રેમનો ગ્રંથ છે, ભાગવત છે સમર્પણનો ગ્રંથ છે. ભાગવત છે શરણાગતિનો ગ્રંથ છે. આ ભાગવત છે ને આપણને અંદરથી જગાડે છે, અંદરથી. એટલે કોઈ સંતે બહુ સરસ કીધું, ભાગવત ભગવત પ્રાપ્તિની ભૂખ જગાડે છે. ભાગવત ભગવત પ્રાપ્તિની ભૂખ જગાડે. ભાગવત છે બિન સાંપ્રદાયિક પરબ છે. ત્યાં વ્યાસ ભગવાન અને સુખદેવજી મહારાજ મોટા મોટા ઘડા મૂકીને બેઠા છે અને જે આવે ને એને પાય છે. અહીંયા નાત જાત ધર્મ કાંઈ પણ જોવાતું નથી. અહીંયા કયો સંપ્રદાયનો માણસ છે એ પણ જોવાતું નથી. બસ એક જ ધર્મ એનો છે કે તરસ લાગી છે, પ્યાસ લાગી છે તો પીવો, અને એક વખત જે પી જાય આ હરિરસ આ પ્રેમ રસ જે પી જાય અને એને જે ખુમારી ચડી જાય, આહા, એની મસ્તી અલગ છે, એનો આનંદ અલગ છે. ઓલા સંતો ગાયું નથી, પીધી પ્રેમ સુરા, હે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું. કારણ કે મેં તો હરિરસ પીધો છે, મેં તો પ્રેમની સુરા પીધી છે. ભગવાનના ભગત તો એની વાત છે. જામ પર જામ પીને સે ક્યા ફાયદા, જામ પર જામ પીને સે ક્યા ફાયદા, શામ પી તો સુબહ ઉતર જાયેગી, શામ પિયા તો સુબહ ઉતર જાયેગા. તો એક બાર હરિ નામ કી પ્યાલિયા પી લે કે તેરી જિંદગી સવર જાયેગી. હે આનું બેન આ થઈ ગયું, ચાલુ થઈ ગયું, તો લોટ પીડ્યો ને એટલે એવું થયું. માણસ લોટ પડે તો હૃદય નથી બંધ થઈ જતું, આનું એમ્પલી નો બંધ થઈ જાય યાર. હવે જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, શામ પી તો સુબહ ઉતર જાયગી. એક બાર હરી નામ કી પ્યાલિયા પી લે તો તેરી જિંદગી આખી સવર જાયગી, આખી જિંદગી બદલ. ભગવાન સિવાય કોઈની ભીખ ના હોય. આ પાંચ દિવસ આપણે હરિરસ પીવાનો છે. ભાગવતના સંતો કહે છે નિરસ જીવનને સરસ બનાવવાનું કામ એટલે ભાગવત કરે છે. નિરસ થઈ ગયા હોય, આવો થાકી ગયા હોય, પણ ભાગવત સાંભળે ને એટલે પાછા મસ્ત સરસ થઈ જાય. ભાગવત દર્પણ છે. પાંચ દિવસમાં આપણે કહેવાય છે આપણને ખબર પડે બેઠા બેઠા, સુધરવું ન સુધરવું એ આપણા હાથમાં, પણ ખબર તો પડે. દર્પણ સામે જાઓ એટલે દેખાડી દે કે મોઢે ડાઘો છે, પછી માનીએ કે ન માનીએ. હા, એ દર્પણ સામે જાય એટલે એ કહી દે કે હવે તમે ગઢા થઈ ગયા છો. હા, 85 વર્ષના દાદીમાં મેળામાં ગયા, 85 વર્ષમાં 8 વર્ષના હતા ત્યારે ગયેલા. મેળામાંથી સરસ મજાનો કાચ લીધેલો, એને એમ થયું કે આપણે ફેરીને પાછું એક આભલું લઈએ, એટલે રેંકડીએ રેંકડીએ ભરતા આભલું આવે. આભલું એટલે ખબર પડે ને, અરીસો. એટલે આમ અરીસો લીધો. કેટલા રૂપિયા? કે 10 રૂપિયા. આમ મોઢું જોયું નથી બરોબર, હારો દેખાય. 15 રૂપિયાવાળો, 15 રૂપિયાવાળો દેખાય. તારી રેંકડી એક હારું, બીજી રેંકડી અહીંયા આભલું આવે હારા મારું. કેટલા વાળું? 15 વાળું જોઈને આવી છું. 20 વાળું આવે. બોલે હારા મારું મસ્ત મોટું જબર લ્યો. આમ જોઈ પાછું નાખી દીધું. ત્રીજી રેંકડીએ, ચોથી, એમ 15-20 રેંકડી ફેર્યા, ક્યાંય આભલું ગમે નહીં. એટલે એક સરસ મજાનો વેપારી હતો, એને કીધું કે માજી તમારે કેવું જોતું ઈ કયો, મારી માં આ 15 રેંકડી ફેર્યા, એ કઈ આભલું તમને ગમતું નથી કે છે? તે કે આજથી કે છે વર્ષો પહેલા કે હું 8 વર્ષની હતી ત્યારે મેળામાં ગઈ હતી અને મારા બાપાએ મને સરસ મજાનું આભલું લઈ દીધું, એમાં એટલું મસ્ત મોઢું દેખાય એવું જોતું છે. ત્યારે ઓલાએ કીધું કે ડોશી ત્યારે તું 8 વર્ષની હતી ને હવે 85 વર્ષની છો, એવું ન દેખાય, 500 રૂપિયાનું લેતો હોય એવું થોડું દેખાય, મોઢું પણ લઈ ગયું આપણું તો એનું એ છે. અમારું ભાગવત દર્પણ છે, આભલું છે. આમાં આપણે જેવા હશું એવા દેખાઈ જાઓ બસ, પછી આપણે સુધરવાનો પ્રયત્ન આપણે કરવો. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 ભાગવતના શ્લોક છે, અને ભાગવતના સંતો કહે છે 75 લાખ આના અક્ષરો એટલે શબ્દો છે. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, શ્લોકે શ્લોકે નહીં પણ શબ્દે શબ્દે અમૃત ભર્યું છે. અમર નહીં, દિવ્ય બનાવે છે, નિર્ભય બનાવે છે. ભગવાનની ભજન અને ભગવાનની કથા નિર્ભય બનાવે છે. એક એક વાત ભાગવતની બહુ અદ્ભુત છે. ભગવત પ્રાપ્તિની ભૂખ જગાડે છે, ભાવનાત્મક જીવન બનાવે છે, ગગન જેવી વિશાળતા આપે છે. ભાગવત, ભા એટલે ભા દીપતો, ભા એટલે પ્રકાશ, ભા એટલે ભાવના, ભાવ ભા એટલે પ્રેમ, ગ એટલે જ્ઞાન. જ્ઞાન કેવું? ગગન જેવી વિશાળતા, આભ જેવી વિશાળતા. અને જેની વિશાળતા હોય છે ને, એ તો ઓટોમેટિક બાપ મહાન બને છે. એટલે કોઈ બહુ મસ્ત કીધું, દિલ દરિયા જેવું રાખો, સુખની નદીઓ તો મારા બાપ ઓટોમેટિક આવીને ભેગી થઈ જાય. દિલ દરિયા જેવું, તમે ખાબોચા જેવા હશો તો બાપા છલકાઈ જાઓ અને ગંધાઈ જાઓ. ગંધાઈ દરિયા જેવું રાખો અને વહેતા રહો, સતત વહેતા રહો. જેમ પાણી વહેતું હોય નાવાની મજા આવે ને પીવાની મજા આવે, પણ જે પાણી બંધાઈ જાય તો બંધાઈ જાય, ગંધાઈ જાય, બંધાઈ જાય, ગંધાઈ જાય. એટલે વહેતા રહો ગગન જેવી વિશાળતા. અને વર્ણ મુક્ત, વ એટલે વૈરાગ, વ એટલે વર્ણ મુક્ત. કાળા ગોરા અનાથ જાતિ પર કરી દે, એ નરસિંહ મહેતા જેવું જીવન થઈ જાય, એકનાથ જેવું જીવન થઈ જાય. ગોરો કુંભાર એ પોતાની મસ્તીમાં, હરિભજનમાં. અને ત એટલે તપ, ત એટલે ત્યાગ. ત્યાગાત શાંતિ અનંતરમ, ગીતા કહે છે, ત્યાગ સે હિ શાંતિ હોતી હૈ, તપ સે હિ શક્તિ હોતી હૈ. આ બધું ભાગવતમાં છે, ભાગવતમાંથી મળે છે. આવતીકાલે વાલા ભક્તો અને ફરીને પાછા 3:30 ભેગા થાવ. તાપ બહુ છે, પણ આવતીકાલે લાલાનો પ્રાગટ્ય ઉત્સવ છે. ગોકુળ, તમારા ગામમાં જેને ત્યાં ગાયો ભેંસો હોય એને માખણ લાવવું, કારણ કે અમારે લાલાને માખણ ભાવે. અને જેને ત્યાં ગાયો ભેંસો ન હોય એને ચોકલેટ લાવવી, એક એક પડીકું, એક એક નહીં, કારણ કે અમારે લાલાને ઓછું નથી ફાવતું. અને જેટલા તમે આ બાજુ જેટલા બધા બેઠા છો ગોવાળિયાઓ, એને બધા એક એક કિલો ચોકલેટ લાવવી, અને જેટલી ગોપીઓ છે એને વાટકી વાટકી માખણ લાવવું. અને બધું પાછું તમને જ ખવડાવવાનું પ્રસાદી કરી, હે, કારણ કે આ તો લાલાનો ઉત્સવ છે. કાલે જોજો, આનંદ આનંદ આપણે નાચવાનું કૂદવાનું, માટલી બાંધવાની આનંદ કરજો. કારણ કે કૃષ્ણ હોય ને ત્યાં આનંદ જ હોય ને, કૃષ્ણ હોય ને ત્યાં મસ્તી હોય, કૃષ્ણ હોય ને ત્યાં તો એ જલસા હોય, જલસા. અત્યારે અહીંયા ભગવાનના નામ સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ આપીએ. ફરીને પાછા કાલે આપણે બધા હાગમટે, જોકે બહુ ભક્તો આવ્યા છો, પણ તે છતાં તમને સારું લાગ્યું હોય તો એક એક માણસને તમે ભેટમાં લેતા આવજો. અમારે જોતા નથી, પણ એના માથા સુધરે, એના માથા સુધરે, એનું ઘર સુધરે, એનું ઘર સુધરે, તેનો સંસાર સુધરે, અને એનો સંસાર સુધરે તો એના છોકરા હારા થાય. એ આપણે બધા ભેગા થઈને કરવાનું છે, બસ બીજું કાંઈ નથી કરવું. કે બધાને લઈ આવજો, અહીંયા આવશે એનું તો સારું થાય, પણ આ દેશનો સિદ્ધાંત છે, ઋષિઓનો સિદ્ધાંત છે, આંગળી સિંધાનું પુણ્ય છે. કોઈ સારા કામમાં કોકને ભેળવી એને મળે, એના કરતાં ભગવાન આપણો ભાગ પણ આપણને આપતા હોય છે. તો અત્યારે અહીંયા કથાને વિરામ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી હર સિદ્ધિ માં કી જય. યજ્ઞ નારાયણ ભગવાન.